એટલે એ પરિણામને ગૌણ કરીને, પરિણામનું લક્ષ છોડીને, પરિણામમાં આત્મબુદ્ધિ છોડીને, જ્ઞાનમય એવો જ ભગવાન આત્મા અંદર બિરાજમાન ચૈતન્ય મૂર્તિ છે એ ભગવાન છે. બધા આત્મા શક્તિએ ભગવાન છે. વ્યક્તિએ ભગવાન તો પછી થાય છે પરમાત્મા, પણ શક્તિએ પરમાત્મ સ્વભાવ અંદર રહેલો છે. એવા સ્વભાવનું વારંવાર ઘોલન કરી નિર્ણય કરો જે હું આવો છું ને આવો નથી, હું જ્ઞાનમય છું ને રાગમય નથી, એમ એને જ્ઞાનમાં નિર્ણય કરવો પડશે. કેમ કે રાગાદી ભાવ તો મલિન પરાશ્રિત છે, એનો અભાવ થાય છે. સિદ્ધ પરમાત્મા થાય તો રાગ તો હારી જતો નથી, રાગ તો છૂટી જાય છે, વિભાવ છે. તો જે નીકળી જાય એ આત્માની ચીજ નથી, દેહ આત્માની ચીજ નથી, કેમ કે દેહનો વિયોગ થાય છે. માટે દેહ આત્માની ચીજ નથી, માટે એમાં મમતા ન કરવી જોઈએ, છોડવો જોઈએ મમતા. એમ પુણ્યને પાપના પરિણામ છે, મલિન ભાવ છે, આશ્રવ તત્વ છે, બંધનું કારણ છે. એકને લોઢાની બેડી કહીએ તો બીજાને સોનાની બેડી, પણ એ બંધ સાધક ભાવ છે. પાપ અને પુણ્ય બે આકુળતાને ઉત્પન્ન કરનારા છે, બેમાં જીવને દુઃખ જ થાય છે. બિલકુલ આત્મિક શાંતિનો અનુભવ બિલકુલ થતો નથી, ખાલી ભ્રાંતિ થાય છે. એને કશાયની મનતા દેખાય, શુભ ભાવ આવે જ્યારે, ત્યારે એને માનસિક શાંતિ લાગે છે. માનસિક શાંતિથી આત્મા છેતરાઈ જાય છે. માનસિક શાંતિને ઘણા જીવો આત્મિક શાંતિ માની લે છે. આજે અત્યારે હમણાં હમણાં એ પ્રકારનું બહુ ધ્યાન કેન્દ્રો ને ધ્યાનના પ્રયોગો અત્યારે ભારતમાં બહુ ચાલે છે. ધ્યાન કરાવે છે, એમાં 200 માણસો 400 માણસો 500 માણસ એની શિબિરો હોય છે, ધ્યાન શીખડાવે છે, પ્રેક્ટિસ કરાવે છે. હમણાં હું ઇન્દોર ગયો હતો ત્યારે એક ભાઈ મેળા વ્યાખ્યાનમાં આવતા હતા, પછી મને કે તમારો થોડોક 5 કલાક અડધી કલાક ટાઈમ જોઈ છે પ્રાઇવેટમાં. પછી મેં ટાઈમ આપ્યો એને, પછી એણે એમ કહ્યું કે આ ધ્યાનના પ્રયોગો બધા કરાવે છે અને ધ્યાનના પ્રયોગથી થોડીક શાંતિ લાગે છે, તો એમાં કેમ છે? મેં કહ્યું તદ્દન એ ખોટું છે. સર્વજ્ઞ ભગવાને કહેલો જે શુદ્ધાત્મ તત્વ જીવ તત્વ, એનું જ્યાં સુધી યથાર્થ જ્ઞાન ન થાય ત્યાં સુધી ધ્યાન પ્રગટ થાય નહીં. કેમ કે જે ધ્યાન છે એ પરિણામ છે, ધ્યાન છે એ પરિણામ છે, અને એનો જે વિષય છે એ ધ્રુવ પરમાત્મા છે, એ ધ્યેય છે. હવે જે ધ્યાન જેનું કરવું છે, જેનું ધ્યાન કરવા બેસો છો, એના સ્વરૂપની તો ખબર નથી કે એ સ્વરૂપ શું, તો તમારું ધ્યાન એમાં લાગશે નહીં, તો ધર્મ ધ્યાન પ્રગટ નહીં થાય. આર્ત ધ્યાન ને રુદ્ર ધ્યાન તો 24 કલાક જેવો કરે જ છે, એ કઈ નવું નથી. આત્માનું અસ્તિત્વ ને ઈ અસ્તિત્વ સ્વીકારમાં માત્ર છે એમ નહીં, અસ્તિત્વ એટલે છે, છે એટલું જ નહીં, પણ ઈ અસ્તિત્વમાં શું છે? ઈ શૂન્ય છે કે કઈ ગુણોથી ભરેલો આત્મા છે? એમાં શક્તિ સંપન્ન છે? એમાં શું છે? સર્વજ્ઞ ભગવાને આત્મા જે જોયો છે, વાણીમાં આવ્યું છે સ્વરૂપ, એ આત્મામાં મુખ્યપણે જ્ઞાન ગુણથી સમજાવે છે. પણ એ જ્ઞાન ગુણ જ નથી, જેમ જ્ઞાન ગુણ છે, જેમ સોનામાં પીળાશથી સમજાવે મુખ્ય ગુણથી, અને પણ બીજા અનંતાય ગુણો સોનામાં છે, એમ આત્મામાં જ્ઞાન દર્શન ચારિત્ર સુખ વીર્ય પ્રભુત્વ વિભુત્વ એવી એવી અનંત શક્તિ સંપન્ન આત્મા રહેલો છે. એવી શક્તિ સંપન્ન જે આત્મા છે, હવે એ આત્માનું સ્વરૂપ કેવું છે? કે એ જે આત્મા જેનું ધ્યાન કરવાનું છે, એ આત્માને કર્મનો બંધ થયો નથી. હવે એ વાત કેવી રીતે એને બેસે? જયંતિભાઈ, સંસાર અવસ્થામાં વ્યવહારિક દ્રષ્ટિથી જોવામાં આવે તો 8 કર્મથી બંધાયેલો છે ખરો, સર્વથા જેમ અન્યમતી કહે છે એમ નથી. વ્યવહારને જોવામાં આવે તો દેહનો સંયોગ સંબંધ છે, 8 કર્મનો પણ સંયોગ સંબંધ થયો છે. જ્ઞાનાવરણાદી 8 પ્રકારના કર્મ ભગવાને કહ્યા છે, અને એનો આત્માની સાથે સંસાર અવસ્થામાં પર્યાય દ્રષ્ટિથી અવસ્થા દ્રષ્ટિથી જોવો તો દૂધ અને પાણીનો જેમ એક ક્ષેત્રાવગા સંબંધ છે કે નહીં, એમ કર્મની સાથે આત્માનો બંધન થયેલું છે. પણ એ પરિણામની સાઈડથી જુઓ તો બંધન દેખાય છે, પણ એના સ્વભાવની સાઈડથી જુઓ તો અત્યારે આઠ પ્રકારના કર્મના બંધથી અભાવ છે, અબદ્ધ સ્વભાવ છે, મુક્ત સ્વભાવ છે. શ્રીમદજીએ એમ કહ્યું છે કે ખરેખર તો પરમાર્થ દ્રષ્ટિથી જોવામાં આવે તો આત્માનો મોક્ષ થતો નથી પણ મોક્ષ સમજાય છે, એવું વાક્ય છે શ્રીમદમાં. જયંતિભાઈ, મોક્ષ સમજાય છે, મોક્ષ થતો નથી. કેમ કે ઈ જે વાક્ય છે એ દ્રવ્ય દ્રષ્ટિનું વાક્ય છે, પર્યાય દ્રષ્ટિથી નહીં. પર્યાય દ્રષ્ટિથી તો બંધમોક્ષ થાય છે, આ શાદ વાત છે. અનેકાંત સ્વરૂપ છે વસ્તુ, એને જેમ છે તેમ સમજવું જોઈએ. આ સવારના એ વિષય થોડોક નીકળો તો કે આત્મા એક છે, એના પડખા બે છે, સાઈડ બે એની, એક સામાન્ય પડખું અને એક વિશેષ. સામાન્ય એટલે દ્રવ્ય સ્વભાવ, અને વર્તમાન પર્યાય, પર્યાયથી પલટે છે અને દ્રવ્યથી ટકે છે, એવું બેવડો સ્વભાવ એનો આત્માનો રહે. બધા છે દ્રવ્ય, છે દ્રવ્યના આ સ્વભાવ છે સામાન્ય વિશેષાત્મક. એમાં સામાન્ય જે પડખું છે એ એવું ને એવું રહે છે, અને વિશેષ પડખામાં પલટા આવે છે. હવે બંધને મોક્ષ થાય છે એ પરિણામમાં થાય છે ખરા, પણ દ્રવ્ય સ્વભાવ એ બંધ મોક્ષથી રહી થાય છે જ અનાદિ અનંત. જેવી રીતે પાણી છે એ માટીના સંગે મલિન થયું, એની અવસ્થા મલિન થઈ. હવે અવસ્થા મલિન થવા છતાં પાણીનો જે સ્વભાવ છે નિર્મળ સ્વચ્છ, એ છૂટ્યો નથી. જો પાણીનો સ્વચ્છ સ્વભાવ શક્તિ રૂપે છે, એનો જો નાશ થઈ જાય તો ફટકડી નાખતા પાણી સ્વચ્છ મળે જ નહીં, પ્રાપ્ત જ ન થાય. એટલે એક બે પડખાવાળું પાણી છે, એક પડખું એનું એવું ને એવું નિર્મળ 100% હો, અને પર્યાયમાં મલિનતા 100%, નિર્મળતા નથી. એમ એક પદાર્થ બે પડખાવાળો છે. હવે અનાદિકાળથી જીવને એક પડખાનું જ્ઞાન છે પરિણામનું, ક્રોધ માન માયા લોભ હાસ્ય રતિ અરતિ એમ અનેક પ્રકારના પરિણામોમાં ચિત્ર વિચિત્રતા વિકૃત ભાવ આવે છે, અને એ વિકૃતિ છૂટીને સમ્યક દર્શનના ચારિત્રના પરિણામ પણ પ્રગટ થાય છે, અને પૂર્ણ મોક્ષ પણ પ્રગટ થાય છે. બંધ પણ થાય છે અને બંધના અભાવપૂર્વક મોક્ષ પણ થાય છે. પરિણામની સાઈડથી જુઓ તો, પરિણામની સાઈડ પરિણામના પડખેથી જુઓ, પર્યાય કયો, પરિણામ કયો, દશા કયો, હાલત કયો, એ એકાર્થવાચક છે બધા શબ્દો. હવે એ સાઈડથી જોતા એ સત્યાર્થ છે. બંધ પણ થાય છે અને બંધના અભાવપૂર્વક જીવને મોક્ષ પણ થાય છે. આશ્રવ પણ થાય છે અને આશ્રવના નિરોધપૂર્વક સંવરના પરિણામ પણ, વિતરાગી પરિણામ પણ થાય છે. રાગ પણ થાય છે અને રાગના અભાવપૂર્વક વિતરાગ દિશા પણ પ્રગટ થાય છે. એ ફેક્ટ છે, હકીકત છે. હવે એ સાઈડથી જુઓ તો એની અંદર અનેકતા દેખાય છે, પણ એ પરિણામને ગૌણ કરીને તમે સામાન્ય સ્વભાવથી જુઓ તો સ્વભાવમાં નથી બંધ ને નથી મોક્ષ. કર્મનો બંધ થયો નથી, કર્મનો એને સ્પર્શ થયો નથી, એવો આત્માનો સ્વભાવ એવો ને એવો રહી ગયો છે. તો પછી વર્તમાનમાં જે રાગ દ્વેષ ને મોહ થાય છે એનો અભાવ કરવો હોય તો એને કયા પદાર્થનું અવલંબન લેવું જોઈએ? પરપદાર્થનું અવલંબન લેવા જાય તો રાગ દ્વેષ થયા જ કરે છે. જેના લક્ષ્ય રાગ દ્વેષ થાય છે તો એના જ લક્ષ્ય રાગ દ્વેષ છૂટે નહીં, તો લક્ષ્ય કરવો કોઈ બીજો પદાર્થ હોવો જોઈએ. અરુણભાઈ, આ તો એકદમ જીનેન્દ્ર ભગવાનની તીર્થંકરોએ કહેલી વાત છે ને, એકદમ લોજિક અને ન્યાયથી ભરેલી છે. હું 10 વર્ષ પહેલા મુંબઈ ગયો ત્યારે મુંબઈમાં ઘણા જુવાનીઓ આવવા માંડ્યા. પછી 3 મહિના સુધી તો કોઈને મેં પૂછ્યું નહીં. પછી એક બે જુવાનીને પૂછ્યું, મેં કહ્યું તમે આ રોજ આવો છો તો તમને સમજાય છે? અરે બહુ સમજાય છે, અમને તો આ વાત એટલી બધી ગળે ઉતરી જાય છે કે આ વાત અમને સાંભળવા મળી નહોતી. કેમ કે આ વાત એકદમ ન્યાય લોજિકથી બે ને બે ચાર જેવી વાત આવે છે, ન સમજાય એવો પ્રશ્ન નથી. ત્યારે થોડોક મને સંતોષ થયો. મને તો મારા સંતોષ ખાતર પૂછ્યું છે. હું તમને કહું, આજે ભાઈ એક ભાઈ મળ્યા હતા મને ચાર દિવસ પહેલા મુંબઈમાં, અમારી થોડી મીટિંગ હતી, એમાં લંડનના અનુસંધાનની વાત થોડીક હતી. એ ભાઈએ એમ વાત મને કરી કે આજના યુવાનોને કાંઈક બુદ્ધિગમ્ય વાત જોઈ છે, હવે અંધશ્રદ્ધાનો આ કાળ નથી. પછી એણે વાત મને કરી કે ક્રિશ્ચિયનના જે ચર્ચો છે એ વેચાવા માંડ્યા છે, જે 40 લાખની કિંમતના ચર્ચ એ 5 લાખમાં 10 લાખમાં વેચે છે. અને એ રીતે અમે 3-4 ચર્ચ લીધા પણ ખરા ફોરેનમાં. પણ એક શરત કરે છે કે આ ધાર્મિક સ્થળ છે, તમે કોઈ ધાર્મિક પ્રવૃત્તિ કરતા હો તો જ અમારે આપવું છે. પછી એનો તમે ઘાટનો ફેરફાર કરો એનો કઈ વાંધો નથી, પણ ધાર્મિક માટે જોઈએ. એના ઉપરથી એની સાથે ચર્ચામાં એમ તારણ કાઢ્યું મેં કે આજના યુવાનોને કંઈક બુદ્ધિગમ્ય વાત એની બુદ્ધિમાં ઉતરે એવી વાત એને જોઈ છે, સમજી ગયા. ત્યારે આ સર્વજ્ઞ ભગવાને કહેલી જે 6 દ્રવ્ય અને 9 તત્વની વાત છે એ અનુભવગમ્ય છે. શાસ્ત્રમાં છે, આશ્રવનું સ્વરૂપ માટે આશ્રવનું સ્વરૂપ એવું છે એમ નથી. શાસ્ત્રમાં લખેલું છે કે બંધનું આ સ્વરૂપ છે એવું છે એમ નથી. પોતાને અનુભવથી સિદ્ધ થવું જોઈએ, પોતાને ભાવભાષણ તો થવું જોઈએ ને. ચોપડીમાં લખ્યું હોય કે સાકર ગળી છે, સાકર ગળી છે. હવે એ આજના યુવાનીઓ કહે કે ભાઈ તમે વાત કરો છો, આમાં ચોપડીમાં લખ્યું છે કે સાકર ગળી છે, પણ એ કઈ અમને શ્રદ્ધામાં આવતું નથી. અમને તો અનુભવ થાય તો અમે સાકર ગળી છે એ પુસ્તકમાં વાક્ય લખેલું છે, સાચું માની અનુભવ થયો મારે ચેત કરવું છે, અમે તો પ્રયોગ કરીએ છીએ. ત્યારે જેને સાકરનું સ્વરૂપ ગળપણ લખ્યું છે સાચું, એ તો તરત જ કે ભાઈ આ સાકર મોઢા ઉપર તમે મૂકો. એક દી સાકર વેચવા આવ્યો એને કહ્યું કે મોઢામાં મૂકો, બીજે દી ફટકડી વેચવા આવ્યો કે ભાઈ આ સાકર જ છે, તો કે પણ અનુભવથી સિદ્ધ થાય તો એને તો ખાતરી હતી કે મોઢા ઉપર મૂકીશ તો ના પાડશે, એટલે ભૂમિઓ વાગી ગયો, સમજી ગયા. એમ આ સર્વજ્ઞ ભગવાને કહેલી વાત અને સંતોએ અનુભવેલી વાત છે. આત્માની વાત અધરથી નથી, આ વાત કોઈ અધરથી નથી, સમજી ગયા. છે શાસ્ત્રોમાં, છે શાસ્ત્રોક્ત વાત છે, આગમથી પ્રસિદ્ધ છે. પણ એકલા આગમથી પ્રસિદ્ધ છે એ ચાલે એમ નથી, અનુભવથી સિદ્ધ થવી જોઈએ.
પણ હવે અનુભવ જે કરવો એમાં પર્યાય લક્ષ અને દ્રવ્ય લક્ષ,
હા,
એમાં કેવી રીતે બુદ્ધિને ફેરવવી એના વિશે આપ કઈ ખુલાસો
કરો. જો પેલા આપણે એમ વાત કરી કે જેને આત્માનું લક્ષ કરવું હોય, આત્માનું અવલંબન લેવું હોય, આત્માનું ચિંતન મનન અને ધ્યાન કરવું હોય, આત્મામાં એકાગ્ર થવું હોય, આત્મામાં ઉપયોગ લગાવવો હોય, અનુભવ કરવો હોય, તો આત્માનું સ્વરૂપ પહેલા સમજવું જોઈએ. એ આત્માનું સ્વરૂપ એવું છે કે અનાદિકાળથી જીવ આત્માનો સ્વભાવ જ્ઞાયક હોવાથી કેવળ જ્ઞાતા છે, જ્ઞાતા દ્રષ્ટા જ એનો સ્વભાવ છે. જેમ અર્યંત પરમાત્મા અત્યારે પૂર્ણ આનંદને અનુભવે છે, અત્યારે 20 તીર્થંકર પરમાત્મા બિરાજમાન છે મહાવિદ્ય ક્ષેત્રમાં. 24 તીર્થંકર પરમાત્મા થયા એ તો સિદ્ધ દશાને પાયમાં, પણ અત્યારે અર્યંત પરમાત્મા બિરાજમાન છે. એ અર્યંત પરમાત્મા કેમ સુખી છે એનું કારણ શું છે, કે એ અનંત સુખ ભોગવે છે એનું કારણ શું છે, કે એની દશામાંથી કરતા બુદ્ધિ છૂટી ગઈ છે. કેવળ જ્ઞાતા છે એમ શ્રદ્ધામાં લઈ અને ઉપયોગને એમાં લગાવી અને જ્ઞાતા રૂપે જ, જ્ઞાન રૂપે જ પ્રણમે છે, પોતાને અને પરને માત્ર જાણે જ છે. કોઈનું અર્યંત પરમાત્મા કાંઈ કરતા નથી. જો અર્યંત પરમાત્માને કેવળ જ્ઞાન પ્રગટ થઈ ગયું છે, એક સમયમાં લોકાલોકને ભૂત ભવિષ્ય વર્તમાનને જાણે છે, એના જ્ઞાનમાં અત્યારે નારકીના જેવો દુઃખ પામે છે, દુઃખ ભોગવે છે, એ પણ એના જ્ઞાનમાં પ્રત્યક્ષ જુએ છે. નિગોદના આત્માઓ પણ અનંતું દુઃખ ભોગવે છે, એ પણ એના જ્ઞાનમાં તો પ્રત્યક્ષ જણાય છે. છતાં પણ એના અભિપ્રાયમાંથી પ્રથમ જ્યારે ગ્રસ્ત અવસ્થા હતી ત્યારે જે શ્રદ્ધાન થયું હતું સમ્યક દર્શન, એમાં એમ આવ્યું હતું કે આત્મા પરનો કરતા નથી, કેવળ માત્ર જ્ઞાતા છે, કરતા નથી. હું કરતા નથી પણ હું જ્ઞાયક હોવાથી જ્ઞાતા જ છું, એવી કરતા બુદ્ધિ એને છોડી દીધી ગ્રસ્ત અવસ્થામાં. તે પછી ચારિત્રંગીકાર કર્યું, સ્વરૂપમાં લીન થઈ અને અર્યન થયા. તો જે શ્રદ્ધા જે કરી હતી ને એ શ્રદ્ધા ચાલુ છે અત્યારે અર્યન ભગવાનને. એ શ્રદ્ધામાં જ એમ આવી ગયું છે કે આત્મા જ્ઞાયક જ છે, કરનાર નથી, જાણનાર છે. જાણનાર કેવળ જાણવામાં સુખ છે અને કરવામાં એકનું દુઃખ છે. કરવાનો અભિપ્રાય આ વજન આપણે છે અત્યારે શ્રદ્ધાનો દોષ છે એના ઉપર. એ કાલે મેં વાત કરી હતી જયંતિભાઈ, એક વાત સારી કાલ આવી હતી, એમાં એમ વાત કરી હતી કે સોમવાર સુધી જીવ મિથ્યા દ્રષ્ટિ હતો, અનાદિ કાળથી મિથ્યા આવતો હતો, અજ્ઞાની હતો સોમવાર સુધી. એને ગુરુના ઉપદેશથી પોતાની લાયકાતથી એને મંગળવારે સવારે સમ્યક દર્શન આત્મદર્શન થયું. હવે સોમવારે જે એની દેહમનવાણીની ક્રિયા, ઓફિસે જવાની ક્રિયા, દીકરા દીકરીને પરણાવવા હણાવવા, એ બધું જે ચાલતું હતું, અને પોતાના પરિણામમાં પણ આહારની પાણીની ઈચ્છા, સ્નાન કરવાની ઈચ્છા, મળવાની જવાની જે કઈ ઈચ્છાઓ થતી હતી, વિકલ્પ ઉત્પન્ન થતા હતા સોમવારે, એને એક ક્રિયા મંગળવારે રહી ગઈ. ક્રિયામાં ફેર ન પડ્યો, પણ મોટો ફેર શું પડી ગયો કે સોમવારે આવું કરું છું તો થાય છે કરતા બુદ્ધિ હતી, અને મંગળવારે જ્ઞાતા થઈ ગયો. હવે જ્ઞાતા થયો છતાં ક્રિયા બંધ ન થઈ, ક્રિયા ચાલુ રહી, પણ આ ક્રિયાનો હું કરનાર છું એ બધું છૂટી ગઈ. આ ક્રિયા થાય છે, થાય છે એનો જાણનાર છે. આત્માને જાણતા જાણતા પોતાના પરિણામને પણ જાણે છે, જે પરિણામમાં અશુભ ભાવ આવે એને પણ જાણે કે અશુભ ભાવ છે, શુભ ભાવ આવે એને પણ જાણે કે અશુભ ભાવ છે. પણ એમાં ઉપાદેય બુદ્ધિ નથી કે આ મારી ચીજ છે, આ સ્ત્રવ તત્વ મારા પણ છૂટી ગયું. એમ દેહમનવાણીની ક્રિયા પણ ચાલુ રહી. મંગળવારે દુકાને પણ રીતસર જાય છે, ઘરાગને સમજાવે છે, કમાવાનો લોભ પણ છૂટ્યો નથી હજી. નકર કોકને એ લાગે સમ્યક દર્શન થાય પછી લોભ શું કામ, લોભ કસાય છે શું કામ છોડતો નથી એમ પ્રશ્ન થાય, પણ એ સમજતો નથી કે લોભ છે એક મિથ્યાત્વની ભૂમિકામાં લોભ છે, એ અનંતાનુમધી કસાય છે. અને સમ્યક દર્શન થઈ ગયા પછી પણ અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન ને સંજોલનનો લોભ રહી જાય છે. એ તો ચારિત્ર અંગીકાર કરશે ત્યારે જશે. સમ્યક દર્શનની સાથે સમ્યક દર્શન થતા મોહ છૂટી જાય છે, મમતા છૂટે છે, પણ રાગ દ્વેષ છૂટતો નથી. રાગ ચારિત્રનો દોષ છે અને મોહ છે એ શ્રદ્ધાનો દોષ છે. એટલે શ્રદ્ધાનો ગુણ પ્રગટ થાય છે ત્યારે શ્રદ્ધાનો દોષ ચાલ્યો જાય છે, પણ હજી ચારિત્રનો દોષ રહી જાય છે. કેમ કે સ્થિરતા નથી થતી, લંગડો મૂળમાં મળી ગયું. જેમ ઝાડ છે, ઝાડ કોક કાપી નાખે પણ મૂળિયું ખાધું તો છ મહિના પાછા પાંદડા પાંગરી જાય. અને એક જીવો છે કે મૂળિયામાંથી વાવાઝોડું આવ્યું અને ઉખડી ગયું ઝાડ અને લીલું છમ લાગે પાંદડા, પણ મહિનો બે પંદર દી થાય તો સુકાઈ જાય. વરસાદ ઉપરથી વસ્તુ 100 ઇંચ વરસાદ વરસે અને સુકાવાની ક્રિયા ચાલુ થઈ ગઈ. કેમ કે અંદરમાંથી મૂળિયામાંથી પ્રવાહ આવતો તો પાણીનો બંધ થઈ ગયો. એમ સંસારનું મૂળિયું ભગવાને મિથ્યાત્વ કહ્યું છે. હવે મિથ્યાત્વ નામનું જે પાપ છે એને જગતના જીવ પાપ ગણતા નથી, અને ચારિત્રના પાપને પાપ ગણે છે. હિંસા, જૂઠ, ચોરી, કુશીલ, પરિગ્રહ એ પાપના પરિણામ છે કે પુણ્યના પરિણામ નથી, પણ માત્ર એને જ પાપ ગણે છે. પણ અહિંસા આદિના જે પરિણામ થાય અને એ અહિંસાના આદિના પરિણામમાં આત્મબુદ્ધિ કરે, એમાં કરતા બુદ્ધિ રાખે, ત્યારે મિથ્યાત્વનું પાપ થાય છે. પુણ્યની હારે મિથ્યાત્વનું પાપ થાય છે એ જગતના જીવોને ખબર નથી, આવે જ નહીં. એનું કારણ છે કે આ વાત પ્રચલિત નહોતી ભાઈ, આ વાત બિલકુલ પ્રચલિત નહોતી. હું તો વર્ષોથી આની પાછળ પીડ્યો હતો, સમજી કે આ કઈ 50 વર્ષથી આ જાતનો મારો અભ્યાસ છે, આ કોઈ આજકાલનો અભ્યાસ નથી, સમજી ગયા. પણ આ ભેદ છે ને, આ ભેદ કોઈ જાણતો નહોતો. શાસ્ત્રમાં બધી વાત હતી, શાસ્ત્રમાં બધી વાત હતી, પણ આ ભેદને કોઈ જાણતો નહોતો. હું રાજકોટ તો હમણાં 40 વર્ષથી આવ્યો, એની પહેલા વેરાવળ રહેતો હતો. તો એક તમને ખાલી દ્રષ્ટાંત આપું છું સમજવા માટે, કોઈ ટીકાનો હેતુ નથી. પછી એ વખતે મારા ગુરુ તરીકે પ્રણાલજી મહારાજ ગોંડલ સંપ્રદાયના, થોડી આપણે વાતે કદાચ થઈ હશે, તો મારા ઉપર બહુ પ્રેમ, એટલો પ્રેમ કે હું અહીંયા લખવા પણ જાઉં બપોરે ઉપાશ્રયમાં, તો અમારા માજી એટલે પિતાશ્રીના માજી બેઠા હતા એ વખતે, તો ઓરો આવે ત્યારે કહે કે તમે આ લાલ લાલ કહીને ઉપાડી જતા ની મારા દીકરાને દીક્ષા આપી જતા, એમ તો પ્રેમ લ્યો ચંદો. પછી મેં એક વખત પૂછ્યું પ્રાઇવેટ ખાનગીમાં, મેં કહ્યું મારે તો નવ તત્વનું સ્વરૂપ સમજવું છે, કે જે નવ તત્વનું સ્વરૂપ સમ્યક દર્શનમાં હેતુ થાય છે. તો કે લાલ એટલા સરળ હતા પોતે, મને કે લાલ તારે જે જોઈ છે એ સરણ ક્યાંય નથી, છૂટું છવાયું બધું છે, સમજી. પછી એ વખતની વાત કરું છું, એ વખતે મેં સંતબાલજીને કાગળ લખ્યો. એ વખતે સંતબાલજીને કાગળ લખવાનું કારણ શું કે સ્થાનકવાસીમાં એ પ્રખ્યાત ને વિદ્વાન ને દસવીકાલિક ને ઉત્તરાધીનના અનુવાદ કરતા હતા, એટલે મને એમ થયું કે વિદ્વાન છે તો આપણે, કારણ કે મારી નાની ઉંમર આપણે કઈ જાણીએ નહીં, જિજ્ઞાસાથી આપણે પૂછવું જોઈએ ને, કોઈને જાણકારને પૂછ્યા સિવાય તો માર્ગ મળે નહીં. એટલે મેં એ વખતે કાગળ લખ્યું હતું કે સમ્યક દર્શનનું લક્ષણ શું ને કેમ પ્રાપ્ત થાય, સમજી. એ વખતે પછી એક મહિને કાગળ એનો આવ્યો હતો ફરતા ફરતા, કે પ્રવાસમાં હતો એટલે કાગળનો જવાબ મેં મોડો લખ્યો તમને. ટૂંકામાં મારું કહેવાનો આશય એ છે કે ચારિત્રના પાપને બધા પાપ કહે છે, બીજું ચારિત્રનું પાપ પોતે પણ બુદ્ધિગમ્ય જાણી શકે છે અને બીજાઓ પણ જાણી શકે, બીજા પણ એને ખ્યાલ આવે કે આ પાપના પરિણામ કરે છે, પોતાને ખબર પડે કે આ પાપના, કોઈ એવા પાપના પરિણામ આવતા હોય તો પોતાને ખબર પડે, બીજાઓને ખબર પડે, કરે આ ન થાય. પણ જે મિથ્યાત્વનો પાપ છે, ઘરનો ચોર, એ છૂપો ચોર એવો છે જે મુંબઈની અંદર રાત્રે સૂતા હોય તો ઉંદર છે ને ફૂકી ફૂકીને ઊંઘૂટો ખાઈ જાય, ખબર ન પડે, એને ફૂકી ફૂકીને ખાતો જાય, ખબર ન પડે. એમાં મિથ્યાત્વ નામનું મહાપાપ, સાત પ્રકારના વ્યસન કરતા પણ મિથ્યાત્વનું પાપ બુરું કહ્યું છે. અનંત સંસારનું જો બીજડું હોય તો મિથ્યાત્વના પરિણામ છે. માટે એના નાશનો ઉપાય કરવો હોય તો આત્મા કેવળ જ્ઞાયક છે, જ્ઞાતા છે, પણ કરતા નથી. પોતામાં થતા પરિણામનો પણ જ્ઞાતા અને જગતના પદાર્થ પરિણામે એનો પણ માત્ર જ્ઞાતા. એ જ્ઞાતા ભાવમાં ટકવું અને શ્રદ્ધામાં જ્ઞાયકને જ્ઞાતા પણ એ સ્વીકાર કરવો, એવો નિર્ણય કરે તો એની જરૂર, જે ઉપયોગ બહાર ભમે છે ઇન્દ્રિય જ્ઞાનનો ઉપયોગ, એ જો આત્માનો નિર્ણય કર્યો હોય કે હું ગુનાયક જ છું, કરતા નથી, પછી વારંવાર એવા સ્વભાવને તરફ એનું વલણ વધી જાય છે, ત્યારે એક સમયે એવું થાય છે કે ઇન્દ્રિય જ્ઞાનનો વ્યાપાર અટકી જાય છે. પાંચ ઇન્દ્રિય જ્ઞાનનો વ્યાપાર તો ચિંતનના કાળે અટકી જાય છે. પાંચ ઇન્દ્રિય જ્ઞાનનો વ્યાપાર તો બંધ થાય છે, જ્યાં આત્માનો વિચાર કરે તો પાંચ ઇન્દ્રિયનો વ્યાપાર તો બંધ થઈ જાય, સ્પર્શ રસ ગંધ વર્ણ અને શબ્દ એ બધું બંધ થઈ જાય, પણ મનના સંગે થોડા આત્માના સ્વરૂપનું ચિંતન ચાલે, એમાં પણ આત્માનો અનુભવ ન થાય. હા, એ વિકલ્પ છે, એ નય પક્ષના વિકલ્પ રહે છે, હું એક છું, શુદ્ધ છું, અભેદ છું, સામાન્ય છું, એવા જે વિકલ્પ ઉઠે છેલ્લા, સમજી ગયા, હું અકર્તા છું, જ્ઞાયક છું, એવો જે મનના સંગે વિકલ્પ ઉઠે છે ત્યાં સુધી આત્મદર્શન થતા નથી. પછી એ વારંવાર શુદ્ધાત્માનું જે ધ્યેયનું વારંવાર જોર આવે છે પરિણામમાં, ત્યારે એ સમયે મન ત્યાં વિશ્રામ પામી જાય છે અને એક નવું જ્ઞાન પ્રગટ થાય, જેને ભગવાન અતિન્દ્રિય જ્ઞાન કહે છે. એ સ્વસંવેદન જ્ઞાનથી આત્મા પ્રત્યક્ષ અનુભવમાં આવે છે. આત્મા દેખાતો નથી, કેમ કે અસંખ્યાત પ્રદેશી આત્મા રૂપી છે, એ છદ્મસનો વિષય નથી. જેમ સાકર આંધળોય ખાય અને દેખતોય ખાય, સાકર તો બે સ્વાદ લે છે, પણ એક આંધળો છે, સાકર તો સ્વાદ તો બેને ગળ પણ આવે, એમ અર્યન ભગવાન છે એ દેખતા છે અને છદ્મસ છે એ આંધળો છે. આત્માનો અનુભવ તો બેને થાય સરખો, પણ એના પ્રદેશ દેખાતા નથી છદ્મસને, પણ આનંદના અનુભવ દ્વારા, અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે એના દ્વારા એને ખબર પડી જાય છે કે ભવનો અંત થઈ ગયો, અલ્પકાળમાં મારી મુક્તિ થશે, એવું એને પ્રતીતમાં આવી જાય છે. કોઈને પૂછે નહીં, કોઈને પૂછવા પણ એને આવતું જ નથી. હા, એનું નામ સમ્યક દર્શન છે. એટલે સમ્યક દર્શનનો વિષય, અનુભવનો વિષય, અનુભવ અને અનુભવનો વિષય, આ જગતમાં બે ચીજ જાણવા જેવી છે. જીવનમાં જો જાણવા જેવું હોય તો આત્માનો અનુભવ અને અનુભવનો વિષય. બસ અનુભવનો વિષય એટલે દ્રષ્ટિનો વિષય, અને અનુભવ એટલે જ્ઞાન દર્શન ચારિત્રના પરિણામ, જે આત્મા આશ્રય પ્રગટ થાય મોક્ષનો માર્ગ, એનો જે વિષય.
અનુભવનો વિષય ઘૂટતા ઘૂટતા અનુભવ
થઈ જાય. અનુભવની અધિકતા નહીં કરવી, અનુભવના વિષયની અધિકતા રાખવી.
વિષયની અધિકતા, અને એને શ્રદ્ધા છે કે વિષય ઘૂટતા ઘૂટતા અનુભવ
થશે. બસ બસ, જેની ભાવના ભાવે છે એ રૂપ થઈ જાય આત્મા. જેની ભાવના ભાવે એ રૂપ એ નહીં આત્મા થઈ જાય છે. શાસ્ત્રમાં દ્રષ્ટાંત આવે છે કે એક મનુષ્ય હતો, એને કોઈ એવો અપરીક્ષક મળી ગયો કે તું પાડાનું ધ્યાન કર તો તું પાડો થઈ જઈશ. કે તો કે મારે પાડું થવું છે. કે તો પાડાનું ધ્યાન કર, પાડાનું આવું રૂપ છે, પેલા એને બતાવ્યું આવું રૂપ છે, અને એનું ધ્યાન કર તો તું પાડો થઈ જઈશ. તો એ પછી ધ્યાન કરવા માંડ્યો પાડાનું. ધ્યાન કરતા 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 એ રૂપ થઈ ગયો, એ મય તન્મય થઈ ગયો. એની વૃત્તિ, એ વૃત્તિ પાડામય થઈ ગઈ. પછી બરાબર પાકી શ્રદ્ધા થઈ ગઈ, અને પછી આ બારમાંથી કે હવે નીકળી શકતો નથી, મારે મોટા સિંગડા છે, હા ડેલામાંથી નીકળી શકતો નથી, એવું એને થઈ ગયું. ભ્રાંતિ ભ્રાંતિ થઈ ગઈ. હતી ભ્રાંતિ, હતો મનુષ્ય જ, ખાલી ભ્રાંતિ થઈ ગઈ. ત્યારે પછી થોડા દી થયા, બધા ડાયા માણસોને બોલાવે કે જો તો ખરા ભાઈનું કઈ ચક્કર ફરી ગયું છે, એટલે સમજાવવા માંડ્યા. એમાં એક બુદ્ધિશાળી ભાઈ આવ્યા કે ભાઈ તમે કોણ છો? તો કે હું પાડો છું. તો કે પાડાને બે સિંગડા હોય એ બરાબર? તો કે હા, બે સિંગડા છે મને. ઠીક, તમારા હાથ ઊંચા કરી જરાક મને પાડાના બે સિંગડા પકડીને બતાવો. કે એટલે હાથ ઊંચા કર્યા, પણ આમાં હાથ ફેરવે, પણ ત્યાં સિંગડા ક્યાં હતા? ત્યાં એને શંકા થોડીક પડી કે હું પાડો છું, મને સિંગડા છે, અને સિંગડા તો હાથમાં આવતા નથી. પછી કે હવે હાથ નીચા કરો. પછી પાડાને ચાર પગ હોય કે બે? તો કે ચાર પગ. તો કે તમારા હાથેથી મને ચાર પગ બતાવો. હાથ ફેરવે તો બે પગ હાથમાં આવ્યા. આ શું થયું? કે એને ઓલી જે ભ્રમણા હતી ને ભાંગવા માંડી થોડી થોડી. પછી કે એને પૂછડું હોય કે નહીં? હા, પૂછડું તો હોય. કે તો પૂછડું બતાવો. તો પૂછડું ફેરવું હાથ પછવાડે ક્યાં પૂછડું? તો કે તું આ શું થયું? અરે તું તો મનુષ્ય જ છો, તું પાડો થયો જ નથી, તને ભ્રમણા થઈ ગઈ છે. સમજી ગયા? હવે એ મનુષ્ય તો હતો જ, ખાલી ભ્રમણા થઈ ગઈ. સમજી ગયા? એમ આત્મા તો શુદ્ધ જ છે. જોજો, આપણે સિદ્ધાંત ઉપર ઉતારવું છે. આત્મા તો શુદ્ધ જ છે સ્વભાવે. સમજી ગયા? પણ વર્તમાનમાં અનાદિકાળથી એને મિથ્યા દર્શનના ચારિત્રના પરિણામથી એને એમ ભ્રાંતિ થઈ ગઈ છે કે હું મનુષ્ય છું, હું સ્ત્રી છું, હું પુરુષ છું, હું વાણિયો છું, હું આવો છું, એ એને ભ્રાંતિ થઈ ગઈ છે. પછી હું કર્મથી બંધાયેલો છું, એ પણ એને ભ્રાંતિ થઈ ગઈ છે. હું રાગી છું, હું દેશી છું, હું મિથ્યા દ્રષ્ટિ, એ પણ ભ્રાંતિ છે. મિથ્યા દ્રષ્ટિ આત્મા થયો જ નથી, પર્યાય બુદ્ધિ છે. એ પર્યાયથી જોશે તો એવું લાગશે, પણ જો પર્યાયને ગૌણ કરીને ત્રિકાળ સ્વભાવથી જુએ તો એ જેને ભ્રાંતિ છે છૂટી જશે. અરે હું તો જ્ઞાનાનંદ આત્મા છું, બસ એમ એને અનુભવને શ્રદ્ધામાં આવશે. અવસ્થાનું જ્ઞાન રહેશે, અવસ્થાનું જ્ઞાન રહેશે કે અત્યારે મનુષ્ય પર્યાય છે, દેવ પર્યાય નથી, અત્યારે પુરુષ પર્યાય છે, સ્ત્રી પર્યાય નથી. હા, જુદાપણું, ભેદ જ્ઞાન થઈ ગયું ને, જુદાપણું, એના જ્ઞાનમાં જુદાપણું આવી ગયું. સંયોગ જુદા નથી પડ્યા હજી. સંયોગ તો, દેહનો સંયોગ તો જયારે સિદ્ધ અવસ્થા થાય ત્યારે દેહ છૂટે, ત્યાં સુધી દેહ ન છૂટે. આઠ કર્મનો અભાવ પણ સિદ્ધ દશા થાય ત્યારે થાય, પણ દ્રષ્ટિમાં અભાવ આવી જાય છે. દશામાંથી જુદું પડ્યું નથી હજી, શ્રદ્ધા ફરી ગઈ. એટલે ગ્રસ્ત અવસ્થામાં શ્રદ્ધા પ્રાપ્ત થાય છે, ગ્રસ્ત અવસ્થામાં ચારિત્ર પ્રાપ્ત થતું નથી. ચારિત્ર માટે તો એને અનંત પુરુષાર્થ કરવો જોઈએ, એને ગ્રહ ત્યાગ કરવો જોઈએ, જંગલમાં જઈ અને જેવું પોતાનું સ્વરૂપ છે એમાં લીનતાનું એને પ્રેક્ટિસ કરવી જોઈએ. એ હાયર સ્ટેજ છે સમય. પણ જેને સમ્યક દર્શન નથી એને તો ચારિત્ર આવવાનું જ નથી. પહેલો પાયો હંમેશા સમ્યક દર્શન છે અને ગ્રસ્ત અવસ્થામાં થઈ શકે છે.
આમાંથી મને પ્રશ્ન થયો છે, પાડાનું જેમ ધ્યાન કર્યું ત્યારે પેલા એને પાડાનું જ્ઞાન કર્યું કે પાડો કેવો હોય, એના શિંગડા હોય, એનો બોડી હોય, એવો હું છું એમ નક્કી કરવા માટે પેલા જ્ઞાન કર્યું. જ્ઞાન કર્યા પછી એને શ્રદ્ધાની જમાવટ કરી કે હવે હું આવો જ છું, મારે આવું જ થવું છે એટલે હું આવો જ છું, એટલે પછી ધ્યાન કરવા માંડ્યો.
બરાબર.
એટલે પેલા જાયનું
સીખડાયા વિના અનાદિકાળથી ભેદ જ્ઞાન નો અભાવ હોવાને કારણે જ્યાં જ્યાં દેહ નો સંયોગ થાય છે ત્યાં ત્યાં તે મારાપણાની બુદ્ધિ કરે છે. એટલે ભ્રમણા સમયે સમયે અનાદિકાળની છે, ઓને તો ભ્રમણા દ્રષ્ટાંતમાં નવી થઈ. આ ભ્રમણા છે અનાધિકારની છે, આ ભ્રમણા નવી નથી થઈ. પેલા શુદ્ધ હતો. તો આ ભ્રમણા ભાંગી જાય. આ સિદ્ધાંત લેવો બસ. કેમ કે ભ્રમણા છે એ દોષ છે, મિથ્યા દર્શન છે એ દોષ છે, ગુણ નથી. એટલે દોષ છે એ છૂટી શકે છે. જેમ કે પાણી ઊંડું થયું, ઉષ્ણ થયું, તો એ તો વિકૃત અવસ્થા થઈ ને. તો વિકૃત અવસ્થા કઈ કાયમી ચીજ નથી. એ તો પાણીની ઉષ્ણ અવસ્થાનો અભાવ થઈ શકે અને શીતળ અવસ્થાની પ્રાપ્તિ આપણને થઈ શકે છે. એમ કપડું મેલું થયું તો કપડું મેલું અવસ્થાએ થયું છે, એને ધોવે તો કપડું સ્વચ્છ પ્રગટ થાય છે. એમ આત્મા સ્વભાવે શુદ્ધ છે તો શુદ્ધનો અવલંબન લેતા પરિણામ પણ શુદ્ધ થઈ શકે છે. અને સંવરને કહેવાય શુદ્ધતા, નિર્જરા એ વિશેષ શુદ્ધતા છે, મોક્ષ દશા એ પૂર્ણ શુદ્ધતા છે. શુદ્ધતા ના ત્રણ પ્રકાર છે ને, અલ્પ શુદ્ધતા, વિશેષ શુદ્ધતા અને પૂર્ણ શુદ્ધતા. સંવર એટલે અલ્પ વિતરાગતા, થોડી વિતરાગતા. નિર્જરા એટલે વિશેષ વિતરાગતા. મોક્ષ એટલે પરિપૂર્ણ વિતરાગ દશા. અત્યારે તો 5-7 મિનિટ છે, ટૂંકાણમાં કહી દઉં પછી ફરીથી લેશું. નવ તત્વ છે ને બેન, એ નવ તત્વ સમજવું એ પાયાની વાત છે પહેલા. પછી નવ તત્વને સમજીને નવ તત્વનું લક્ષ્ય છોડવું પડશે. પેલા નવ તત્વ શું છે એ સ્વરૂપ સમજવું જોઈએ. કે પેલા નવ તત્વમાં પેલા જીવ તત્વ છે, બરાબર છે. હવે જો જીવ તત્વ છે એ જ પેલી મેઇન ચીજ સમજવા જેવી છે, બાકીનું સ્વરૂપ તમને સમજવું સેવું પડશે. પણ જે ભૂલ થઈ છે એ જીવ તત્વ સંબંધે થઈ છે. જીવ તત્વ સંબંધે જો ભૂલ ભાગી જશે તો બાકીના અજીવ આશ્રવ બંધ પુન પાપ સંવર નિદ્રા અને મોક્ષ એનું સ્વરૂપ સમજાશે. હવે નવ તત્વમાં પેલો જીવ તત્વ છે, એ જીવ તત્વમાં બે પ્રકાર છે. એક જીવ તત્વ છે એમાં એક સામાન્ય પડખું અને એક વિશેષ પડખું, એવો જીવ છે. હવે વિશેષ પડખામાં 10 પ્રકારના પ્રાણથી જીવ જીવે છે. 5 ઇન્દ્રિય પ્રાણ, ઉગાર જ્ઞાનનું, મન બળ, વચન બળ ને કાય બળ, એ વીર્ય ગુણની પર્યાય છે. શ્વાસોશ્વાસ ને આયુ, એમ 10 પ્રકારના પ્રાણથી સંસારી જીવ. એટલે એકેન્દ્રીને 4 પ્રાણ હોય અને મનુષ્ય છે માટે એને 10 પ્રાણ હોય. એટલે આપણે મનુષ્યની અપેક્ષાએ વાત કરીએ છીએ. તો 10 પ્રકારના જે પ્રાણથી જીવ જીવે છે એ વ્યવહાર જીવ છે, નિશ્ચય જીવ નથી. કેમ કે જો નિશ્ચયથી આ પ્રકારના 10 પ્રકારના પ્રાણ કયા એનાથી જો જીવતો હોય તો સિદ્ધ અવસ્થા થાય તો 10 પ્રકારના પ્રાણ તો નથી, છતાં જીવતો અસ્તિત્વ છે એનું. 10 પ્રકારના પ્રાણનો અભાવ થવા છતાં પણ એનો અભાવ થતો નથી. માટે જે પેલો જીવ તત્વ છે એ ખાસ સમજવા જેવું છે. કે 10 પ્રકારના પ્રાણથી જીવ જીવે એને વ્યવહાર જીવ કહેવાય, અને એમાં ને એમાં એક સામાન્ય પડખું જે શક્તિ રૂપે છે કે જે જીવત્વ શક્તિથી જીવી રહ્યો છે, ચૈતન્ય પ્રાણથી જીવી રહ્યો છે. ચૈતન્ય પ્રાણનો કોઈ કાળે અભાવ ન થાય. જો ચૈતન્ય લક્ષણ એવા પ્રાણનો અભાવ થાય તો આત્મા જળ થઈ જાય, પણ આત્મા જળ તો થતો નથી. નિગોદમાં જીવમાં પણ ચૈતન્ય પ્રાણથી જીવ જીવે છે, એટલે આત્મા અવિનાશી છે. આત્મા મરતો જ નથી, આત્માનું મરણ કોઈ કાળે નથી. એ જે મરણ થાય છે એ તો વ્યવહારી જનો દેહનો વિયોગ થતા આયુષ્ય થતા આ જીવ મરી ગયો એમ કહેવામાં આવે છે.
મમતાને કારણે વિયોગ થાય છે,
એટલું જ. શરીરના વિયોગને આયુષ્યના ક્ષયને મરણ કહેવામાં આવે છે, એને દ્રવ્ય મરણ કહેવાય. બીજું એક ભાવ મરણ થાય છે, પોતાના સ્વભાવને ભૂલીને રાગાદી ભાવે પરણમે છે જ્યાં સુધી મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર્ય, ત્યાં સુધી એને ભાવમરણ થાય છે. એ ભાવમરણ અને દ્રવ્યમરણથી ભિન્ન જે ચૈતન્ય શક્તિથી અનાદિ આનંદ જીવી રહ્યો છે એને કર્મનો ઉદય ઉપશમ ક્ષય લાગુ પડતો નથી. એવો ચૈતન્ય શક્તિથી આત્મા જીવત્વ નામની એક આત્મામાં શક્તિ છે, એનાથી જીવ અવિનાશી જીવી રહ્યો છે. એ ચૈતન્ય પ્રાણથી જીવે છે, એ ખરેખર જીવ છે. એટલે જીવ તત્વ જે પહેલો છે નવ તત્વ, એમાં બે પ્રકાર છે. 10 પ્રકારના પ્રાણથી જીવે છે એ વ્યવહાર છે, એ પર્યાર્થી જ્ઞાનનો પારણામિક ભાવ છે, અને જીવત્વ શક્તિથી જીવે છે એ શુદ્ધ પારણામિક ભાવ છે, દ્રવ્યાર્થી જ્ઞાનનો પારણામિક ભાવ છે. આ તો થોડુંક તમને જ્ઞાન મળે એટલા માટે વાત કરું છું. હા, વિશેષ ખુલાસો. પછી તો મારો વિચાર છે કે એ હું 320 કથાના પાના લઈ આવ્યો છું 10. એ આપણે અહીંયા આટલા જ માણસોમાં એ આપણે લેશું, ઓમાં જનરલમાં આકરું પડે ન સમજાય. અને બીજું એક અદ્વિતીય નામનું ચક્ષુ જે છે ને પુસ્તક બહાર પડ્યું છે ને એ પણ અહીંયા આપણે લઈ લેશું, પ્રસંગે ચર્ચા કરશું. કારણ કે એ વિષય જરા ગહન છે પણ સમજવા જેવો છે. ગહનનો અર્થ અરુણભાઈ કઠણ ન સમજવો, ગહન એટલે ન સમજાય નહીં, પણ તમારા ઉપયોગને સૂક્ષ્મ કરીને એમાં લગાવો તો સમજાય. જો ઉપયોગ દુકાનો એ જશે તો નહીં સમજાય, કેમ કે ઉપયોગ ફરી જાય તો સમજાય જ નહીં. હે, ખલાસ થી
વાત આવતી હોય આપણું લક્ષ
બીજે જાય, છૂટી જાય. પણ અદ્વિતીય ચક્ષુ હમણાં એક બહાર પડ્યું છે, એ ગુરુદેવના વ્યાખ્યાન બહાર પડ્યા છે, પ્રવર્તન સાર ગાથા 114, એના ઉપરના 3 વ્યાખ્યાન ગુરુદેવ આપેલા છે 78 સાલમાં, હમણાં જ સ્વર્ગવાસ પહેલા 2 વર્ષે. સમજી ગયા, એના વ્યાખ્યાનો હમણાં છપાયા છે, અને એને 8 પુસ્તક હું લાવ્યો છું અહીંયા. હા, એટલે ખાસ ખાસ જે ભાઈને લાગે, એટલે આ છે ને એ સૂક્ષ્મ વિષય છે, થોડોક અભ્યાસી હોય ને એને આપવા જેવા છે એમ, બાકી ન સમજાય. પછી આપણે લેશું ને ત્યારે બધાને સમજાશે, ધીમે ધીમે ચર્ચા કરશું. ખાસ તમારા માટે જ બે લાવ્યો છે, સૂક્ષ્મ સૂક્ષ્મ. હા, ટાઈમ થઈ ગયો. પછી ઉપદેશ નિર્થક જાય એટલે એમ નથી, બંધમોક્ષ પણ છે. પર્યાય અપેક્ષાએ જુઓ તો આત્મા પરિણામી છે, દ્રવ્ય સામાન્યથી જો તો અપરિણામી છે. બે પડખા જાણીને એક પડખું ગૌણ કરીને ઓલા પડખે ડળી જવું,
એટલે કુટસ્થ નથી.
બસ, એકાંતે કુટસ્થ નથી. પર્યાય પલટે છે અને દ્રવ્ય ટકે છે. જેમ કે 4 ગતિ છે, તો અત્યારે મનુષ્ય ગતિમાં જીવ છે, હવે પૂર્વે દેવ ગતિમાં જીવ હતો, એ પર્યાય ગઈ અને મનુષ્યની પર્યાય થઈ, તો જીવ તો એને રહ્યો કે નહીં? સળગી રહ્યો. જે દેવગતિમાં હતો એ જ આ ગતિમાં છે, વળી અહીંથી સ્વર્ગમાં જાય દેવગતિમાં, તો જીવ તો એને રહ્યો પણ પર્યાય પલટાય.
હા,
10 વખત ગાંઠ બદલે પણ સોનું સળંગ,
સોનું સળંગ.
એવું નથી, 4 ગતિમાં રખડે છે, દીવ નહીં જીવ છે.
સોનું તો ત્રિકાળી દ્રવ છે, પર્યાય પલટાય છે.
પર્યાય પલટાય,
આ બધા જીવના ભાવો બદલાય છે.
હવે દ્રવ્ય દ્રષ્ટિ ને પર્યાય દ્રષ્ટિ નો હિસાબ કરીએ, એક ગ્લાસ છે પાણીનો, નિર્મળ પાણીનો ભરેલો, એમાં થોડી ધૂળ લઈને અંદર નાખી. હવે થોડી વખત પેલા નિર્મળ હતું, એમાં ધૂળનો ભાગ ભર્યો એટલે મેળું દેખાય, હવે એની સ્વચ્છતા દેખાતી નથી. છતાંય જો જીવ પર્યાય લક્ષ ન કરતા સ્વચ્છ પાણીને જુએ એની જ્ઞાનથી, તો એનો સ્વભાવ દેખાય, એમ એનો મતલબ?
હા, એનો સ્વભાવ દેખાય, બરાબર દેખાય. પાણીમાં મેળપ હોય ત્યારે પણ એનો સ્વભાવ જાણી શકાય. એક દ્રષ્ટાંત આપું તમને. હું 10 વર્ષ પહેલા મુંબઈ ગયો મારા કામે, ત્યારે અમારી દીકરી ભાનુબેન છે, એ આ મંજુબેન જેવા છે, હસતા હસતા જ. તો એને એમ કહ્યું કે આ શું કહેવાય આ પહેરવાના, બુટિયા 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 હીરાના હતા. તો કે ભાઈ આ મેલા થઈ ગયા છે, તો આ શાંતિભાઈ ઝવેરીને કહેજો તો જરા ધોળાવી નાખે, જાણીદાર ગયા ને એટલે. મેં કહ્યું લાવ. એટલે એ બુટિયા લઈને મેં આપ્યા શાંતિભાઈ ઝવેરીને. મેં કહ્યું તમારો આઈ ગ્લાસ મૂકીને જુઓ તો ખરા આની કિંમત શું, કિંમત અત્યારે શું છે. તો એને એમ કહ્યું કે આ હીરાની કિંમત લગભગ 2 જોડીની કિંમત 10,000 રૂપિયા થાય અત્યારની વેલ્યુ હિસાબે 10 વર્ષ પહેલા. ઠીક, મેં કહ્યું જરા ધોરાવી નાખજો. હવે એ ધોવાઈને આવ્યા એટલે મેં પહેલા જોયા હતા અને પછી મેં જોયા, તો મને વિચાર આવ્યો કે હવે આ 10,000 રૂપિયાની કિંમત કઈ છે, પણ હવે કદાચ 15 કેસે, કારણ કે હું તો કઈ એ હીરાનું પારખું તો નહીં. પછી અમારે તો આપણે સિદ્ધાંત ઉતારો છો તમારા પાણીના દ્રષ્ટાંત. ત્યારે મેં જે કહ્યું સાફ થઈને આવી ગયા, મેં કહ્યું શાંતિભાઈ હવે જો તમે ઓલા જોયા તો ને એ વખતે મેલા હતા અને તમે કિંમત કરી હતી એ ઓછી હતી, હવે તમે આઈ ગ્લાસ મૂકીને જુઓ. આઈ ગ્લાસ મૂકીને જોયું ફરી વાર, મને કે લાલુભાઈ 10,000 રૂપિયા ઉપર 1 રૂપિયો નહીં કે. મેં કહ્યું પણ બોલા મેલા હતા ને આ ચોખા, પણ એ કે અમે મેલ ને જોતા જ નથી, અમે એના સ્વભાવ ને જોઈએ છીએ, સંયોગ ને જોતા નથી. મેલ તો સંયોગ છે, મેલ નો તો એને હીરાની સાથે સંયોગ સંબંધ થયો છે ને, હીરો તો હીરો જ છે. હીરો હીરો કઈ મેલો નતો થયો, હીરો તો કહેવાય કરો હીરો મેલો થયો, હીરો મેલો નતો થયો, સમજી ગયા. એમ આ દ્રષ્ટાંતે આત્માનું જે સ્વરૂપ છે નિર્માનંદ પોતાનો પરમાત્મા, એ વર્તમાનમાં રાગ દ્વેષ હોવા છતાં પણ એનું લક્ષ છોડીને ગૌણ કરીને જ્યારે અંતર્મુખ થઈને આત્મા જુએ છે, ત્યારે જેવો આત્માનો સ્વભાવ છે, સર્વજ્ઞ ભગવાને જોયો સિદ્ધ સમાન, એવો આત્માનો સ્વભાવ એના અનુભવમાં દ્રષ્ટિમાં જ્ઞાનમાં આવી શકે છે. પર્યાયની સમીપ્તે જો તો 8 પ્રકારનું કર્મનો બંધન છે, રાગ દ્વેષ છે, બધું છે કરું, પણ દ્રવ્યના સ્વભાવની સન્મુખ થઈને જોવામાં આવે તો એ બધું અભૂતાર્થના સત્યાર્થ છે. એટલે કે સ્વભાવમાં નથી, એટલે હીરાની ઉપર મેલ ચોટ્યો હતો પણ મેલ હીરામાં નહોતો, મેલ હીરામાં ઘૂસો નથી. અરુભાઈ હા, એટલે આ રાગ દ્વેષ ને મોહના મેલા પરિણામ છે, એ મેલા પરિણામ ઓલા હીરાની આરે ચોટ્યો તો ને મેલ એના જેવો છે, પણ એ વખતે મેલ વખતે પણ નિર્મળ આત્મા અત્યારે વર્તમાન મોજૂદ છે, જીવ તત્વ મોજૂદ છે, તો એનો અવલંબન લેતા જીવને સંવર નિદ્રાને મોક્ષ દશા પ્રગટ થાય. જો આત્મા શુદ્ધ થઈ ગયો હોય તો કોનું શરણ લેવું, પર્યાયમાં તો અશુદ્ધતા છે, હવે કોનું શરણ લેતા શુદ્ધતા પ્રગટ થાય. વસ્તુ હોય એનું શરણ લઈએ, જેમ પદનું લક્ષ કરતા રાગ થતો હતો તો સોનું લક્ષ કરતા વિતરાગ ભાવ પ્રગટ થાય. હા, એ દ્રષ્ટાંત આપ્યો હતો, પ્રથમમાં પ્રથમ આત્માને જાણો, જે સ્વરૂપ સમજા વિના પાયમો દુઃખ અનંત, એક લીટીમાં 12 અંગ લખી નાખ્યો એને. કર્મના ઉદયથી દુઃખી થયો નથી, પ્રતિકૂળ સંયોગ છે નિર્ધન માટે દુઃખી નથી, શરીરમાં રોગ આવી ગયો માટે જીવ દુઃખી નથી. દુઃખનું કારણ શું કે જે સ્વરૂપ પણ પરમેશ્વરનું નહીં, પોતાનું સ્વરૂપ જે ઓરિજિનલ સ્વયં વગરની વસ્તુ હો, ઓલા હીરાને જોવો પણ મેલ વગરને જોઈ લો, મેલ હોય ત્યારે મેલ વગરનું દ્રષ્ટિમાં આવી શકે છે, મેલ સહિત હોય છતાં મેલથી રહિત હીરો જોઈ શકાય કે નહીં. આ તો મારા અનુભવની વાત મેં એને કહ્યું હતું, મેં કહ્યું હવે આની કિંમત વધી ગઈ એક પૈસો વધુ નથી. આ બને લો બનાવ. દ્રષ્ટિ ફેરે ફેર છે, દ્રષ્ટિ પલટતા મોક્ષ માર્ગમાં જીવ આવી જાય છે. દ્રષ્ટિનો દોષ છે આકરો, માન્યતા ફરી જાય બસ, સંયોગ નથી ફરતા. સંયોગ તો એમને રહીએ છે, સંયોગ ન્યારે સ્વભાવને કઈ લાગતો ઉઠતો નથી.
શ્રદ્ધા ફેરવવા માટે મુખ્ય વાંચન અને સાંભળવું.
પહેલામાં પહેલું પ્રત્યક્ષ જ્ઞાનનો જો યોગ હોય તો નંબર પહેલો છે. પ્રત્યક્ષ જ્ઞાનીનો યોગ ધારા પ્રવાહ રૂપે પંચમ કાળમાં મળતો નથી, મળવો દુર્લભ છે, વિરલ છે. ત્યારે પ્રત્યક્ષ જ્ઞાની યોગ ન હોય તો જ્ઞાનીઓએ કહેલા, અનુભવી પુરુષોએ કહેલા શાસ્ત્ર એનું વાંચન કરવું, સ્વાધ્યાય કરવું, ચિંતન મનન. કેમ કે નિયમસારમાં કુંદકુંદાચાર્ય ભગવાને સમ્યક દર્શનના નિમિત્ત બે કયા વર્તમાનમાં, કે ઓમ તો દેવ ગુરુ શાસ્ત્ર ત્રણ નિમિત્ત છે, પણ વર્તમાનમાં અર્યંત દેવ પંચમ કાળમાં નથી, એટલે અર્યંત દેવનું નામ ન લખતા એમને જ્ઞાની સત્પુરુષ અનુભવી પુરુષ કા એક અને કા શાસ્ત્ર સ્વાધ્યાય જીનવાણી જીનેન્દ્ર ભગવાને કહેલી વાત. એટલે બે જ નિમિત્ત છે વર્તમાનમાં, એમાં જ્ઞાનીનો યોગ તો કોઈ વખતે હોય કોઈ વખતે ન હોય, પણ શાસ્ત્રનો યોગ તો હોય. પણ એ જે શાસ્ત્ર છે એ પણ અનુભવી પુરુષે લખેલા હોય એ જ શાસ્ત્ર નિમિત્ત થાય, બીજા નહીં.
ચોપડા છે.
કેમ કે જે માણસ અમેરિકા જેવો હોય એ વાત કરી સાચી, અમેરિકાનું પુસ્તક વાંચી અને કહે કે અમેરિકા આવું છે ને આવું છે, બે જણા વાત કરતા હતા બનાવો ભાઈનો, કે અમેરિકાની પુસ્તક વાંચીને એક ભાઈને વાત કરતો હતો કે અમેરિકામાં આમ છે ને અમેરિકામાં આમ છે ને અમેરિકા. ત્યાં એક અમેરિકા જીવેલો ભાઈ આવ્યો ત્રીજો, કે શેની વાત કરો છો, તો કે અમેરિકાની વાત કરી. તે ઓલો વાત કરતો હતો, થોડી વાર ઓણે સાંભળ્યું, પછી કે તમે અમેરિકાની વાત કરો છો.